दर्शन करो तो प्रेम थी करजो, जेथी अर्थ सरे बाधो रे कारदसी जे, बधाज कार्य सिद्ध थाय। एने माटे कहू बस अभ्यंतर मा नाम निरंतर, सतत स्मरण कर्या करो गुरु महाराज। पण केवी रीते मन प्रेम धरी अभ्यंतर मा नाम निरंतर लीजे, कारदसी जे संतराम महाराज ना दर्शन की। जे प्रेम थी अंतःकरण पूर्वक नाम स्मरण करे छे एना बधाज कार्यो सिद्ध थाय छे, ने ए रीते गुरु महाराज ना दर्शन करवाथी। गुरु महाराज अत्यंत प्रेमाळ छे, प्रेमाळ, अने प्रेमाळ एटले अत्यंत दयाळु, अत्यंत प्रेमाळ, के जेम मां वात्सल्य पूर्वक પોતાના બાળક ઉપર પ્રેમ કરે એવો નિર્દોષ નિર્વ્યાજ પ્રેમ, એ પ્રેમ આપવા વાળા ગુરુ મહારાજ છે। અને ગુરુ મહારાજ પ્રેમ દયાળુ છે, અને દયાળુ છે એટલે પ્રેમ આપે છે, દયાપૂર્વક આપે છે, પ્રેમ આપે છે, ઉદારતાથી આપે છે। લો, દરેકને પ્રેમ વેચે છે गुरु, पूर्ण प्रेम दयाळ छे, प्रेमना तो परिपूर्ण छे, अने दयाना पण परिपूर्ण छे। जेनी भ्रुकुटी ललित विशाळ छे, भ्रुकुटी एटले एनी अंदर पण कंईक कोई शक्ति रहेली छे, अने जेने कारणे कंईक जेनु अध्यात्म ज्ञान બહુ ઊંચું છે, આધ્યાત્મિક કે જ્યાં આંબી ન શકાય, પહોંચી ન શકાય, અને તે પાછું લુખું નહીં, શુષ્ક વેદાંત નહીં, રસા કે જે સરળ કરતું બહુ સીધું જ શીરાની માફક ગળે ઉતરી જાય એવું અઘરું નહીં, જેનું અધ્યાત્મ જ્ઞાન રસાળ આપે છે, પીરસે છે, દરેકને પ્રસાદ રૂપે આપે, પણ એની અંદર પણ રસ છે, સાંભળવું ગમે કે ચાલો જઈને બેસીશું સાંભળીશું, તો એની અંદરથી કંઈક રસ, જીવનનો રસ પ્રાપ્ત થશે, ભગવદ રસ પ્રાપ્ત થશે। એટલે એવા ભાવથી મહારાજને ભજીએ, એમના દર્શન કરીએ, કે અત્યંત પ્રેમપૂર્વક પોતાની તરફથી એ રસાળતાને પીરસા કરે છે। જોગની યોગની પણ ધારણા ધારી લીધી, ધારણા એટલે સંકલ્પ, કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલા એની ધારણા કરવી પડે, અને અષ્ટાંગ યોગના 8 અંગ છે, એમાં ધારણા પણ એક અંગ છે। એટલે શું કે કોઈ પણ કાર્યના નિશ્ચય ઉપર આવવું, પરિપૂર્ણ નિશ્ચય ઉપર આવવું, એનું નામ છે ધારણા। અને એ ધારણા એટલી બધી પ્રબળ હોય કે કાર્ય સિદ્ધિ થાય, દ્રઢ સંકલ્પ હોય, શ્રદ્ધા પણ એટલી દ્રઢ હોય, અને શ્રદ્ધાપૂર્વક દ્રઢતાથી એ કાર્યનો સંકલ્પ કરે કે મહારાજ મારું કામ પૂરું કરવાના જ છે, મને આશીર્વાદ આપ્યા જ છે, મહારાજની દયાથી મારું કામ સરળ થશે જ, એ દ્રઢતા જે આવે ને એનું નામ ધારણા। અષ્ટાંગ યોગની અંદર છેલ્લા જે છેલ્લા ચરણ છે, ધ્યાન ધારણા અને સમાધિ, ધ્યાન ધારણા અને સમાધિ એના આગળના છે કે યમ નિયમ પ્રત્યાહાર, આસન પ્રત્યાહાર ને પ્રાણાયામ, આઠે આઠ થઈ ગયા। તો આમ એ અષ્ટાંગ યોગની અંદર જેને કહ્યું કે ધારણા, એ ધારણાની ઉપર આપણે પણ જેટલા મક્કમ રહીએ. ગુરુ મહારાજ આપણને આ તો માર્ગદર્શન આપે છે. બાલકદાસજી પણ પોતાની અનુભૂતિ અહીંયા ગાડી ગુરુ મહારાજના સાનિધ્યમાં જે પ્રાપ્ત થઈ એને વ્યક્ત કરી છે કે હંમેશા આસન પર બેસો, આસન સીધ બરાબર પાકું થઈ જાય એટલે સ્થિર થાય, ત્યાર પછીથી ધ્યાન ધારણા અને સમાધિ, એટલે એ આસન પર બેઠા પછીથી ધ્યાન કરવા બેસી, ધ્યાનમાં એકાગ્રતા આવી, પછી ધારણા કરીએ કે આ જગત નથી, મન નથી, વ્યવહાર નથી, જન્મ નથી, મરણ નથી, પણ હું આત્મા તરીકે છું, અને એ રીતે ધારણા દ્રઢ કરીને મનને બિલકુલ સ્થિર કરી દો. મન ધારણાથી જ સ્થિર થાય, જેમ આસન ઉપર શરીર સ્થિર થાય અને આસન પછીથી ધ્યાન કરીએ એટલે ધીરે ધીરે બધી ઇન્દ્રિયો સ્થિર થાય, અને ધારણા કરીએ એટલે મન સ્થિર થાય. મનને સ્થિર કરવા માટેનું સાધન છે તે ધારણા છે, અને ધારણા પછીથી સિદ્ધિ સમાધિ આવી, અને એ સમાધિની અંદર શરીર ભાન બિલકુલ ભૂલી જાય, શરીર છે જ નહીં, માત્ર હું આત્મચેતના છું. એટલે કહ્યું જેને યોગ ધારણા ધારી, યોગ એટલે એનો મેળાપ, આત્માનો મેળાપ, અને એ પરમાત્માની સાથે જેની વૃત્તિ એકાકાર થઈ ગઈ છે, એટલે એને કહ્યું યોગની ધારણા પરિપક્વતા, પરિપૂર્ણ રૂપે જેમણે યોગની ધારણા જબરદસ્ત પકડ લઈ લીધેલી છે, એ ધારણામાંથી પછી, અને યોગ એટલે છેલ્લે સમાધિની અંદર આત્માનું મિલન થઈ જાય, સુરતીઓ શબ્દ અને આત્મા એ બધું એક થઈ જાય, સુરત મન કા મન શબ્દ કા શબ્દ ગુણ કા ટેકા સદગુરુ મોહી આન મિલે તમ આપ આગે, આપણે પોતાની આગળ સુરત શબ્દ અને નુરત આ બધા જેનો ટેકો છે, ટેકો એટલે આત્માનો ટેકો છે, એ ત્રણે એક થઈ જાય ત્યારે એ ધારણામાંથી પરિપક્વ થઈને આગળ સમાધિ. આખો વિષય બહુ જુદો છે, યોગનો વિષય છે. એટલે મહારાજે એવા પ્રકારની ધારણા ધારણ કરી લીધી છે જેની વળી મિથ્યા મનને મારીને ધારણા દ્રઢ થઈ એટલે મન મળી જવાનું, મનને જીવતું રખાય. મન મારી નાખવું એટલે પછી કોઈ પણ વિચાર, કોઈ પણ વૃત્તિ ઉભી થાય જ નહીં. ખાવાની ન થાય, ભૂખની ન થાય, જોવા બોલવાની વૃત્તિ ન થાય, વિચારવાની વૃત્તિ ન થાય. એને કહ્યું ધૈર્યાદિ સદગુણયુક્તમ શુભ શાંત વૃત્તિ, બસ એ પ્રમાણે. વળી મિથ્યા મનને, મનને મારી નાખવાનું એટલે એને ઉન્મુની અવસ્થા કહે છે. ઉન્મુની અવસ્થા એટલે શું? મન આખાનું ઉન્મૂલન કરી નાખવાનું, ઉખાડી નાખવાનું. જેમ મૂળો હોય, ખેડૂત પાણી મૂકે અને પછી આમ પકડીને ખેંચે તો મૂળો આખો નાખો બજારમાં આખો જાય છે, એના પાનથી માંડીને છેક નીચેના મૂળ સુધી, એમ મનનું પણ ઉન્મૂલન કરી નાખવાનું મૂળાની માફક. આમ ખેંચ પકડીને એટલે આખો નાખો મૂળો બહાર આવે, તૂટે, એનું નામ છે ઉન્મુની. ઉન્મૂલન કર, મનનું ઉન્મૂલન કરવું, ઉખેડી નાખવું, એનું નામ છે ઉન્મુની. મન અને ઉન્મૂલન કાઢી નાખવું. તો જેણે મિથ્યા મનને મારી, મન જે ગઈકાલે આવ્યું, મન પવન તણા જેણે તોલ, જેને મનને માપી લીધું, પવનને બાંધી દીધો, હવાને બંધાય તો મનને બાંધો, મને ના બંધાય, હવાએ ના બંધાય, છતાંય મહારાષ્ટ્રની પાસે એવું સામર્થ્ય છે ગુરુ મહારાજ પાસે કે પવનને પણ બાંધી શકે છે, મનને પણ બાંધી શકે છે. જેણે મન મન પવન તણા જેણે તોલ કિયા, જે સહજ સ્વરૂપ કો શોધી લ્યા. અહીંયા આગળ કહ્યું વળી મિથ્યા મનને મારી મારીને જેને યોગ ધારણા, યોગની જબરજસ્ત ધારણાની પકડ લીધી અને મિથ્યા મન, જે મન છે એ મિથ્યા છે, મન સાચું નથી. છતાંય મિથ્યા મનને લઈને આખી જિંદગી એને સોંપી દઈએ છે, ખોટાને સોંપી દે એટલે ખોટા તરફ લઈ જાય. મન મિથ્યા છે, આત્મા સત્ય છે. તે મનને આપણે આખી જિંદગી સોંપી દઈએ છીએ, મન કે એ પ્રમાણે કરું છું, મનનું કહ્યું કર્યા જ નહીં. મન કો કહ્યો ન માનીએ, મન હરાયો ઢોર, લે જાય ઠોર કઠોર. જ્યાં ન જવાનું ત્યાં લઈ જાય મન. એટલે કહ્યું મનનું કહ્યું મનાય જ નહીં. હરાયું ઢોર કેવું હોય, ચરતું ચરતું એને ચરવાનું મળે એ બાજુ જતું રહે, જ્યાં બાજુ ખાવાનું મળે ને જ્યાં બાજુ. એટલે મન ઇન્દ્રિયો દ્વારા નીકળે, જે બાજુ એનો ચારો મળી જાય એ બાજુ મોઢું માર્યા કરે. એટલા માટે મનને ઢોર કર્યું. અને અહીંયા બાલકદાસજી જે અનુભવ કર્યો ગુરુ મહારાજમાં, વળી મિથ્યા મનને મારી, મનને જૂઠું જ સમજવાનું, અને મન જૂઠું જ છે, જૂઠા તરફ જ લઈ જશે એ સાચા તરફ. અને એટલા માટે કહ્યું કે મિથ્યા મન, મન નકામું છે અને મારી નાખો, જીવવા જ ના દો. કેટલી બધી વાત કરી, મન સાથે કોઈ સમાધાન નહીં કરવાનું, મન ઉપર કોઈ દયા નહીં ખાવાની. મહારાજે તો આજ્ઞા કરી મિથ્યા મનને મારી જ નાખો. અતિ નીચ વાસના વારી, જે અલકી વૃત્તિઓ છે, અલકી વિકૃતિઓ છે એને મારી નાખો, એને તો જીવવા જ નહીં દેવાની. એટલે બે વાર કહ્યું મિથ્યા મનને મારી નાખો, એટલે વાસનાઓ તો પાછી જ વળી જવાની છે, એ કોને લઈને જશે? મન બધા એને ખભે બેસાડીને લઈ જાય છે, ચલો હું તમને લઈ જઉં છું. આવું છે કે હા ચલો, રગડા પેટીસની દુકાન, મન લઈ જાય પાણીપુરી ત્યાં લઈ જાય, ખાવાનું મન થયું છે પીઝા જ, એટલે મન બધાને લઈ જાય ચાલો. તો એ મનને એવી રીતે પકડી લેવું, મારી લેવું. વિભીષણ શરણે આવ્યો ત્યારે એને પણ કહી દીધું, ભગવાને આજ્ઞા કરી વિભીષણ મારી મારા સાનિધ્યમાં આવું છે તો આટલું જ કામ કરવાનું છે. મમ પદ મન બાંધ બરડો, મમત સબકે મમતા તાગ બટો, જ્યાં જ્યાં મમતાના તાંતણા બંધાયા છે એ બધા તોડી વારી લઈ પછી એનું દોરડું બનાવવાનું. દોરડા તાંતણા કેવા હોય? દોરડા જેવા જાડા હોય ખરા? તાંતણા પાતરા પાતરા હોય, એ બધાને ભેગા કરીને વણે અને પાછું ફરી ભેગું કરે એટલે સરસ મજબૂત દોરડું થાય. પણ છૂટા છૂટા તાંતણા હોય તો તૂટી જાય. અને તે સબકે મમતા તાગ બટોરી, જે 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 આસક્તિના તાંતણા બાંધેલા છે એ બધા તોડીને એને ભેગા કરીને એક દોરડું બનાવો. સબકે મમતા તાગ બટોરી મમ પદ મનહી, પછી એ સરસ મજાની દોરી બંધાઈ જાય ને, એક છેડો મનને બાંધવાનો, બીજો છેડો ભગવાનના ચરણમાં બાંધી દેવાનો. સબકે મમતા તાગ બટોરી મમ પદ મનહી બાંધ બરડોઈ. ભગવાનના ચરણમાં મનને બાંધી દેવાનું છે, પેલું માંકડું હોય ને મદારીના હાથમાં, એમ આપણું મને મહારાજના હાથમાં આપી દેવાની દોરી. ક્લબ આપજી આ દોરી સોંપી, તો એમ મનને ક્યાંક બાંધી દેવાનું કહ્યું, કોઈએ મારી દેવાનું કહ્યું, કોઈ શાંત કરી દેવાનું. પણ પ્રાથમિક ભૂમિકાનું મન છે ને, એની સાથે તો બહુ જ હળવાશથી કામ લેવું પડે. જેમ નાનું બાળક અને મન, મન રીસાઈ જાય તો આઈ બને ભલભલાને, અને મન ગુસ્સે થાય તો એ આખું ઘર આમ ગજી નાખે. મન અકળાય રીસાય આનંદમાં આવી જાય બધું કરી. તે મનને પ્રારંભિક ઉપાસકની સ્થિતિમાં એને નાના બાળકની માફક એની જોડે સમાધાન કરવું પડે. આપણે સમજીએ કે નાનું બાળક છે, હાથમાં રમવા માટે એક તીક્ષ્ણ સાધન હાથમાં આવી ગયું છે, છરી છે, ખૂબ ધારદાર છે. માં જુએ, ઘરમાં કોઈ જુએ કે આને આ હમણાં કપાઈ જશે, લોહી લુહાણ થઈ જશે, તમે લઈ જઈને એકદમ ખેંચશો તો જે તમારે નથી થવા દેવું એ થઈ જશે, અને કરશો શું એને. જો બેટા આ કેટલું સરસ છે, તને ગમે છે ને, ઘણું સરસ છે, તારે જોયે છે ને, લે આ આપું તને. એટલે પેલું મૂકી દેશે, ના લઈ લે. એટલે એની પાસેથી હળવેથી લઈ લેવું પડે. અને બીજું મનનો એક સ્વભાવ બીજો શો છે, કંઈક ને કંઈક એને પકડી રાખવા જોઈએ. સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુતા સુધી કચરો એ પકડી લાવે ગમે ત્યાંથી. આ મને આ કહી ગયો હતો, ઊંઘે ના ઊંઘવાય ના દે. રાતે પથારીમાં પડ્યા પડ્યા આળોટ્યા કરીએ, હવાર તચ્ચે ઘડિયાળ જોયા કરીએ, કેટલા વાગ્યા. મનમાં જો એક વસ્તુ બેસી ગઈ ને તો તમને ઊંચા નીચે આગા પાછા કરી શાંતિથી સહેજે ના બેસવા દે. એટલે આ બધા મહાપુરુષોએ કહ્યું કે મનને મિથ્યા મનને મારીને મારી જ નાખો. રામ રાજ્યને હું વર્ણન કરતા તુલસીદાસ જી કે છે કે ભગવાનના રાજમાં શું હતું, કે છે દંડ ક્યાં હતો, કે દંડ જતીને કરે, દંડ સંન્યાસીના હાથમાં હતો, અને ભેદ તહા ભેદ ક્યાંય ના મળે, આખા સમાજ આખા રાષ્ટ્રમાં ભેદ ના મળે, બધા સરખા ભગવાનની આગળ. વી આર ઓલ ઇક્વલ ઇન સાઇટ ઓફ ગોડ, બધા ભગવાનની દ્રષ્ટિમાં તો બધા સરખા છે. સમોહમ સ્વરભૂતેષુ, હું બધામાં એક સરખો છું એમ ભગવાને. તો ભગવાન સર્વત્ર ને સર્વમાં છે એ વાત દ્રઢ છે. પણ ભગવાન પાછા આવતા રહીએ, બહુ આગળ નીકળી ગયા. એ પકડેલું જે હથિયાર છે એ જો એની પાસેથી હળવાશથી લઈ લેવું પડે, અને જો જબરજસ્તી કરવા ગયા તો કપાઈ જવાનું. તો મનને એક કુટેવ છે, કંઈક ને કંઈક પકડી રાખવાની, અને એને એક છોડાવવું હોય તો બીજું પકડાઈ દેવું પડે. એને આ વાગી જશે, એને નુકસાન થશે, એ છોડાવવું છે તો બીજું પકડાવવું પડશે. એટલે જો આ સરસ છે, આ જોજો કેવું સરસ લાગે છે. આ તો પછી આ નકામું છે, છી છે, ફેંકી દે. મન સાથે પણ આવું બિલકુલ હળવાશ ભર્યું એની પાસે વર્તન રાખવું પડે. અકળી જાય ને, ખીજાઈ જાય ને, હાથમાંથી મૂકે જ નહીં, છોડે જ નહીં, એને વાગી જાય, એમ નુકસાન થાય ત્યાં સુધી એ છોડે નહીં. મન આવું છે. તો એ મનને સાધક અવસ્થાની અંદર બહુ સાચવવું પડે. પણ જ્યારે સાધનની પરિપક્વતાની સ્થિતિ આવી જાય ને, પછી એની પર દયા નહીં ખાવાની, અને માની જશે કે હવે આપણું નહીં ચાલે. મન પણ સમજીશે કે હવે જો આપણે કંઈક કરો, આ તો આગળ નીકળી ગયા છે, આપણે નહીં જઈએ પાછળ હાપુચા બહાર નીકળી જવું પડશે. એટલે એનો સંગાથ એની સોબત સારી જ નહીં. એ બહાર નીકળી જતો જ ભલે, સાધનમાં સવારમાં વહેલા ઉઠીને બે. હવે સવારમાં એક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે છે, મહારાજ સવારમાં જ કેમ સાધન કરવાનું, શી જરૂર, બીજા કોઈ સમય મળે ત્યારે કરીએ ના ચાલે? ચાલે ભાઈ, એની ના નહીં. ક્યારે સમયની આપણને બહુ ખેંચતાણ હોય અને પરિસ્થિતિ એવી હોય તો સમય દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે કરી લેવાની છૂટ, પણ સવારના પહોરમાં જ કરવાનું સૌથી પહેલું, એનું કારણ શું એ સમજો. કે આખા દિવસમાં વિક્ષિપ્ત થયેલું ગમે ત્યાં ભટકેલું મન તમને સાધન ભજન સાંજ સુધી શાંતિથી નહીં કરવા દે. પણ સવારમાં વહેલા ઉઠો એટલે ભગવાને પ્રકૃતિએ રાત એવી સરસ બનાવી છે કે રાતના થાકેલા તમે સુઈ જાઓ, 5-6-7 કલાક મન શાંત થઈ જાય, થાક ઉતરી જાય, મન બિલકુલ નિરાંત શાંત, કોઈ પણ જાતના આવેગ આવેશ વગરનું ઉઠ્યું હોય, હાશ તો મજા આવી, સરસ ઊંઘ આવી. એટલે થાક્યા વગરનું શાંત મન ભજનમાં બેસાડો ને તો બહુ જલ્દી કામે લાગી જશે, બહુ જલ્દી એકાગ્ર થઈ જશે. અને મન સવારે ઉઠીને શાંત છે, પવિત્ર છે, બીજા કોઈ વિચારો નથી, બીજા કોઈ દ્રશ્યો નથી, બીજા કોઈ સંકલ્પ વિકલ્પ નથી, એટલા માટે સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર જો ભગવદ ભજન નિત્ય નિયમ થઈ જાય ને તો એના જેવું એક કઈ નહીં, સ્થિરતા એ કઈ નહીં બીજી નહીં. એટલા માટે પછી હા, સમય ના મળે તો કોઈ પણ સમયે કરી લેવું જોઈએ, પણ ન થાય ન ચાલે. મનની પાસે એને એની પાસે શાંતિથી ભજનમાં બેસવું હોય, શાંતિથી કામ લેવું હોય તો બ્રહ્મ મુહૂર્ત સારામાં સારું જપ કરો, નિત્ય નિયમ કરો, ધ્યાન કરો. પણ પછી બીજા ટાઈમે કે કરવા બેસો જોઈએ, કેટલી બધી ભૂતાવળો તમારી પાછળ વળગી પડશે, મન શાંત બેસવા જ નહીં દે. જો સાધન ભજનમાં મન શાંત ન બેસવા દે તો એને શું કરવાનું? એક સ્થિતિ ભજન સાધન કરતા કરતા સ્થિરતા એટલી આવી જાય, પછી મનને એક બાજુ બેસી જ જવું પડે. તમે આસન પર બેસી જાઓ અને સંકલ્પ કરો, તે જ સેકન્ડે, તે જ ક્ષણે મન બંધ, બિલકુલ સ્થિર, કોઈ વિચાર નહીં. અને એવી રીતે પકડી દીધું હોય હાલવાનું જ નહીં, એ ખૂણા ઉપર એક બાજુ પેલા અંગૂઠા પકડાયા હોય અને પછી ઉપર ફૂટપટ્ટી મૂકી, આંકણી મૂકી, આંકણી તો બહુ તરત ગબડી પડે. એટલે સહેજ જે હાલવાનું નહીં, મન હાલે નહીં. પછી તમે તમારા સાધનની અંદર બેઠા હો, બિલકુલ શાંત, મનની દેન નથી કે તમને વિક્ષિપ્ત કરી શકે. તમે એને કોક બસ હવે તને છુટ્ટી, એના હાથ પગ બાંધ્યા છોડી દેવાના, પછી તો જવું. એટલે મહારાજે એ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. વળી મિથ્યા મનને મારી, મનને તો મારી જ દીધું છે. જેને જોગ ધારણા ધારીને, યોગ એટલે ભગવાનની સાથેનો સંબંધ, યોગ એટલે યુજ, યુજ ધાતુ છે, અને એ યુજ ધાતુ ઉપરથી યોગ બન્યો છે. યુજ ટુગેધર, એને ભેગા કરી દેવા. આમ ભગવાનની સાથે આત્મામાં પોતે વિલીન થઈ જાય એનું નામ યોગ. અને યોગની ધારણા પરિપૂર્ણ પાક્કી છે, અને યોગની ધારણા પરિપક્વ થઈ ગઈ એટલે મનને ત્યાંથી હાલવા જ ના દે, મારી જ નાખે. અને એ મન મરી ગયું એટલે અતિ નીચ વાસના વારી, બસ મનને વારી લીધું, વૃત્તિઓ પણ પાછી વળી ગઈ પોતાની અંદર જ. શરત સમાવો ઉ અક્ષરમાં, એમાં રે જોલાઈ વર્ણવમાં અહીં પેસીને ત્યાં સુરતી રાખી રહી. ઓમકાર ની અંદર બતાવ્યો તો ને ઓમકાર, એ ઓમકાર ની અંદર અંદર બેસી જવાનું, એમાં રે જોલાઈ. એમ કરતા કરતા સુખસાગર જયારે શરત ઠરી ત્યારે ચોટ નિશાને વાગી, તમારું ધાર્યું નિશાન હોય ત્યાં જ ગોળી વાગશે. આત્મા એની અનુભૂતિ ત્યારે જ થાય જયારે તમારી વૃત્તિ, તમારી શરત સુરત એને ઉ અક્ષરમાં ઓમકારની અંદર ઉતારી દો. બોલવાનો નથી, માળાએ પકડવાની નથી, ઓઠે ફફડાવવાનો નથી, માત્ર એનું અનુસંધાન જ કરવાનું. તમે છો, તમારામાં છે, તમે જાતે છો. એ ઓમકારને તમે પકડ્યો એનો, બસ તેની સાથેનું અનુસંધાન કર્યું, એમાં રહેજો લાગી. જ્યાં સુધી તમારું ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી એમાં લાગ્યા જ રહેવાનું, લાગ્યા જ રહેવાનું. અને કોક દાડો નિશાન ઉપર ધારી પહોંચી જશે ને, મળી ગયું. સુખસાગર ગુરુ મહારાજે કહી દીધું પોતાનું નામ. જયારે સરત ઠરી, સુરત સ્થિર થઈ ગઈ એમાં, ત્યારે બરાબર કે તમારું લક્ષ્ય તમને પ્રાપ્ત થઈ ગયું, આત્મ પ્રાપ્તિ થઈ ગઈ. તો આમ મિથ્યા મનને મારીને, જેને જોગ ધારણા ધારીને, અતિ નીચ વાસના વાળી વૃત્તિઓ પછી આપોઆપ જ શાંત થઈ જાય. જ્યાં તમે બ્રાહ્મ મુહૂર્તમાં આસન ઉપર પલાઠી વાળીને સ્થિર બેસી જાઓ, એટલે મન પણ મિથ્યા થઈ ગયું, વૃત્તિઓ પણ શાંત થઈ ગઈ, અને સ્થિરતા એવી આવી જાય. કેમ કે આ શરીરમાં હું શરીર વગર નતું, શરીર છે જ નહીં, શરીર બિલકુલ બાકાત થઈ જાય, બાદ બાકી થઈ જાય. ને ક્યારેક ક્યારેક તો જો એ જોગ ધારણા એવા પ્રકારની હોય કે હું શરીર નથી, હું શરીરથી અલગ છું, તો તમારું શરીર તમે પોતે જ જોઈ શકો. તમે બહાર નીકળ્યા હો અને શરીર તમારું બેઠેલું હોય, ધ્યાનસ્થ મુદ્રામાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. વૃત્તિઓ બધી શાંત થઈ ગઈ હોય, મન પણ સ્થિર થઈ એને એક બાજુ બેસી ગયું. આત્મા સ્વયં પોતાના શરીરથી અલગ છે, હું શરીર નથી, હું ચેતના છું, આત્મચેતના છું, અને એ રીતે આ શરીર મારું છે એમ એને ખ્યાલ આવે. આ શરીરમાં હું રહું છું, જેમ કહીને આ ઘરમાં આ રૂમમાં હું રહું છું, એમ આત્મચેતનાને ખબર પડે કે આ શરીરની અંદર હું રહું છું આટલા વર્ષ. જેને જોગ ધારણા ધારી, મન પ્રેમ ધરી, અભ્યંતરમાં નામ નિરંતર લીજે, કાર્ય સીજે, સંતરામ મહારાજના દર્શન કીજે. ઉપર નીચે છે, પહેલો શબ્દ બીજી છે, બીજી લીટી નીચે છે, અને બીજી લીટીનો શબ્દ ઉપર ક્રોસ, અને એનો ભાવ એનો એનો અર્થ મળી જશે. એને લીધે કાર્યદસી જે મહારાજના દર્શન કરો, તમારી કાર્ય સિદ્ધિ થઈ જશે. અને મન પ્રેમ ધરી, પ્રેમથી મહારાજનું નામ સ્મરણ કરજો, તમારા સર્વ કાર્ય મહારાજ સિદ્ધ કરશે. જય મહારાજ.